શ્રી ગણેશને નમો છું. અનાદિ સર્વવ્યાપક સર્વસિદ્ધિરૂપ કૃપાનિધિ વેદજ્ઞ વેદ પ્રકાશક વિશ્વ પ્રતિપાલક વિશ્વનિવાસી અવ્યય અક્ષર અને અકર્તા હે સદગુરુ, હું તમને નમું છું. તમને નામરૂપ વર્ણ કે વ્યક્તિ નથી, છતાં તમે જાતિ અને ગોત્રનો સ્વીકાર કરી લોકવ્યવહાર કરો છો. જગતમાં તમારા સિવાય બીજો કોઈ નથી. તમે પુરુષ કે સ્ત્રી નથી, છતાં ગૃહસ્થ થઈ સ્ત્રી પુત્ર સાથે રહી ગૃહસ્થ આશ્રમ સ્વીકારો છો. અજન્મા છો છતાં માતા પિતાને નમો છો. સર્વમાં તમને સંભાવ છે, છતાં મિત્ર શત્રુના ભાવ દેખાડો છો. તમે જગન્નાથ છો, પરિપૂર્ણ છો અને નૈષ્ઠિક બ્રહ્મચારી છો, છતાં ગુરુના દ્વાર પર ભારા લઈ જાઓ છો અને ગોપીઓને તારો છો. તમારાથી કાર ભય પામે છે, છતાં તમે બાળક થઈ ભય પામો છો. તમે નિત્ય તૃપ્ત છો, છતાં ગોવાનો ભાત જમો છો. ત્રણેય લોકને ઉદરમાં દેખાડો છો, સફેદ વરાહ થાઓ છો. યશોદા આગર રડો છો અને વિચિત્ર લીલા કરો છો. હે પ્રભુ, તમારો મહિમા અગાધ છે. પાંડવકુર રત્ન અને કૌરવકુર ભૂષણ એવા ધૈર્ય વીર્ય અને ઉદાર કીર્તિવાન રાજા પરીક્ષિત કહે છે, ઉદ્ધવ પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી બદ્રિક આશ્રમમાં ગયા પછી શ્રીકૃષ્ણએ દ્વારકામાં શું કર્યું? જેની ઈચ્છા માત્રથી ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે તે શ્રીકૃષ્ણએ પોતાના દેહનું વિસર્જન કેવી રીતે કર્યું? બ્રાહ્મણના શાપ દ્વારા શ્રીકૃષ્ણએ સ્વકુળનો નાશ કેવી રીતે કર્યો? સર્વના નેત્રને આહલાદ આપનારે પોતાનો સુંદર દેહ કેવી રીતે છોડ્યો? પરિપૂર્ણ બ્રહ્મા શ્રીકૃષ્ણને શાપ કંઈ કરી શકે એમ ન હતું, છતાં તેમણે બ્રાહ્મણનો શાપ શા માટે ખરો કર્યો? ધાર્મિક ધૈર્યવાન પતિવ્રતા અને મહાસતી સ્ત્રી પણ શ્રીકૃષ્ણની રમ્ય મૂર્તિ જોઈ પોતાની દ્રષ્ટિ તેમનામાંથી પાછી ખેંચી શકતી નહીં. સ્ત્રી તો શું, પણ વિરક્ત સંત પણ તેમની કીર્તિ સાંભળતા જ પોતાની ચિત્તવૃત્તિ તેમનામાં સ્થિત કરતા. શ્રીકૃષ્ણની કીર્તિ સંતના ચિત્તનું જ આકર્ષણ કરતી હતી. એટલું જ નહીં પણ અસંત પણ તેની કીર્તિ સાંભળી તદ્રુપ થતા. ચંદન વૃક્ષનો વાયુ ઉડાગવાથી ખેર બાવર ધાવડા વગેરે ચંદનની સુગંધી પ્રાપ્ત કરે છે, તેમ તેમની કીર્તિથી સર્વનું સમાધાન થતું. મહાકવિ તેમની કીર્તિ વર્ણવી પરમ ભાગ્યશાળી થયા. શ્રીકૃષ્ણની કીર્તિનો મહિમા અગાધ છે. તેની મૂર્તિનું અખંડ ધ્યાન ધરવાથી તદ્રુપ થવાય છે, દ્રેષ્ટિ પણ તેમને જોનાર મુક્ત થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનના રથમાં બેસી યુદ્ધની ભૂમિ પર વિચરતા હતા ત્યારે જેણે જેણે તેમની શ્યામ મૂર્તિના દર્શન કર્યા હતા તે સર્વ શ્રીકૃષ્ણ રૂપ થયા હતા. એ અર્જુનના સારથી હતા, તેથી તેમનું પરાક્રમ વિજયના નામથી ગાજતું હતું. એવી પરમ પવિત્ર મૂર્તિ શ્રીકૃષ્ણએ શું કામ છોડી? બ્રાહ્મણોનો શાપ શ્રીકૃષ્ણને ન લાગે, કારણ કે પોતે પરિપૂર્ણ બ્રહ્મા છે. અવલેહના છર દુર્વચન ઇત્યાદિથી બ્રાહ્મણનું અપમાન કરવું નહીં, તેમનું પૂર્ણ માન રાખવા માટે અને બ્રાહ્મણોનો શાપ સત્ય કરવા માટે તેમણે પોતાનો દેહ કેવી રીતે છોડ્યો તે સવિસ્તાર મને કહો. સુખ કહે છે, હે પરીક્ષિત રાજા, ઉદ્ધવના ગયા પછી દ્વારકામાં ત્રિવિધ ઉત્પાત શરૂ થયા. આકાશમાં ત્રિવિધ કેતુ, દંડકેતુ, ધૂમકેતુ અને શિખાકેતુ દેખાવા લાગ્યા. ભૂકંપ થઈ ઘર જમીનદોસ્ત થયા. તોફાની પવનથી ઝાડ ઉખડી ગયા. જ્યાં ત્યાં દૂર દૂર થઈ રહી. અંતરિક્ષમાં ભૂતો ભટકવા લાગ્યા. રુધિરની વૃષ્ટિ થઈ, ઠેક ઠેકાણે વીજળી પડી. સમરી ભાણામાંથી ખાવાનું લઈ જતી. ઘુવડના ધુત્કાર સંભળાવા લાગ્યા. કૂતરા રડવા લાગ્યા. સંકલ્પ વિકલ્પની નિવૃત્તિ થાય એવી સભામાં સુરવીરો પરસ્પર લડવા લાગ્યા. દ્વારકાના રક્ષણ માટે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર મૂક્યું હતું. આંખની પાપણ હાલે એટલામાં સુદર્શન ચક્ર દ્વારકાની ફરતું 21 વાર ફરી વરે. એમ હોવા છતાં આને સર્વ વિઘ્નનું આકર્ષણ કરનાર શ્રીકૃષ્ણ પોતે ત્યાં રહેતા હતા, છતાં ચારે તરફથી કેમ વિઘ્નો આવી પડ્યા તેનો વિચાર કરવા યાદવોએ સભા ભરી. તેમણે શ્રીકૃષ્ણને પૂછ્યું, જગતનો સૂત્રધાર અને માયાચક્રનો ચાલક શ્રીહરિ યાદવો સાથે વિઘ્નનો વિચાર કરવા લાગ્યો. હવે યાદવકુળનો નાશ થવાનો સમય સમીપ આવ્યો છે એ જાણીને દ્વારકામાં તેમનો સંહાર ન થાય એટલા ખાતર તે બધાને પુણ્યક્ષેત્રે પ્રભાસ મોકલવાનો તેમણે નક્કી કર્યું. દ્વારકા જે 7મી પુરી છે અને જ્યાં મૃત્યુ થતાં મોક્ષ મળે છે, ત્યાંથી યાદવોને બહાર મોકલવાના ઉદ્દેશથી શ્રીકૃષ્ણએ યાદવોને ચિંતાતુર જોઈ કહેવા લાગ્યા, બ્રાહ્મણના શ્રાપને લીધે દ્વારકામાં અનિષ્ટ સૂચક ઉત્પાત ઉઠ્યા છે, માટે તમે એક મુહૂર્ત પણ અહીં ન રહેતા પ્રભાસ જાઓ. કુરનાશનું મૂળ ત્યાં ઉત્પન્ન થયું હતું અને સર્વને પ્રભાસ મોકલવામાં શ્રીકૃષ્ણનો તે જ હેતુ હતો. સ્ત્રી પુત્ર ઈષ્ટ મિત્ર વગેરે સર્વને લઈ યાદવોને તુરંત જ પ્રભાસ જવા સૂચવ્યું. આજે દ્વારકામાં કોઈએ પાણી પીવા પણ થોભવું નહીં. અમે યાદવ મોટા બળવાન છીએ એવો ગર્વ મનમાં ન લાવતા સાપના પાપનું નિવારણ કરવા પવિત્ર પ્રભાસ ક્ષેત્રમાં જવું સર્વને યોગ્ય છે. શંખોદ્વાર નામની અતિગૃહ્ય અને સુરક્ષિત જગ્યામાં સ્ત્રી બાળક અને વૃદ્ધોને રાખી સમસ્ત યાદવોએ જ્યાં સરસ્વતી પશ્ચિમ વાહિની થઈ સમુદ્રને મળે છે એ પ્રભાસ તરફ સત્વર જવું, ત્યાં જઈ વિધિપૂર્વક સ્નાન કરવું, ઉપવાસ કરવો, પવિત્ર થઈ ભાવથી તીર્થ દેવતાની આસન સ્વાગત પાદ અર્ધ્ય આચમન મધુપર્ક સ્નાન વસ્ત્ર અલંકાર ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ અને વંદન શોષોપચ રસયુક્ત હરિહરની પૂજા કરવી, વેદ વેદાંગમાં પારંગત સમદમ આદિયુક્ત અને સ્વધર્મમાં રત એવા બ્રાહ્મણની પૂજા વિઘ્નની શાંતિ માટે કરવી, તેમને ગૌદાન ભૂદાન ગજદાન અશ્વદાન સુવર્ણદાન તલદાન વસ્ત્રદાન અને ગૃહ્યદાન શ્રદ્ધાથી આપવા, જે જે પ્રકારે તે દ્વિજ સંતુષ્ટ થાય તેમ કરવું. બ્રાહ્મણોને જે જે કંઈ અપેક્ષિત હોય તે તેમને શ્રદ્ધાપૂર્વક આપવું, કારણ કે જ્યાં બ્રાહ્મણ સંતુષ્ટ હોય ત્યાં અરિષ્ટ પ્રવેશ પણ કરી શકતો નથી. જ્યાં હરિનું પૂજન થાય છે સાધુ સંતનું સન્માન થાય છે, ગાયની સુષ્વા થાય છે, અંધ પંગુ તથા અશક્ત જનને અન્ન અપાય છે, દિનજનને સુખી કરવામાં આવે છે અને જ્યાં અવલૌકિક ભૂત દયા છે ત્યાં અરિષ્ટ છેદાય છે અને પરમ મંગળ વર્તે છે. મધુસૂદન પરમાત્મા શ્રીકૃષ્ણની પ્રેરણાથી વૃદ્ધ યાદવોએ પણ શ્રીકૃષ્ણના વચનને માન આપી સકર સમૃદ્ધિ સહ સ્ત્રી વૃદ્ધ અને બાળકને નાવમાં બેસાડી શંખોદ્વારમાં પહોંચાડ્યા અને શ્રીકૃષ્ણ સહિત યાદવો રથ હાથી તથા ચતુરંગ સેના સાથે પ્રભાસ જવા નીકળ્યા. ત્યાં જઈ શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી હતી તેથી પણ અધિક સ્નાન તથા દાન કર્યા અને સર્વ યાદવોએ મળી પારણું કરી મદપાન શરૂ કર્યું. તીર્થમાં અરિષ્ટનું નિવારણ કરવા એકત્ર થવા છતાં અદ્રષ્ટના અનિવાર્ય બળને લીધે ત્યાં મૈર્યક્ર નામનું મધુર પણ અતિમાદક મદ જે જીભ પર લાગતા જ ભ્રમિત કરે છે અને જેની વાસ પણ ઉન્માદ કરે છે તેનું સર્વ નાના મોટા પરસ્પર આગ્રહ કરી પાન કરવા લાગ્યા. પૂર્વે જેમની મૈત્રી હતી તે મદપાનથી મત થયા અને ગર્વિષ્ઠ થઈ પરસ્પરને ગમે તેમ બોલવા લાગ્યા. શ્રી કૃષ્ણની માયાથી તેમની બુદ્ધિ હરાઈ ગઈ, સર્વ મતિમંદ થયા અને આત્મસંબંધ ભૂલી જઈ ક્રોધ યુક્ત થઈ સર્વ પરસ્પર શસ્ત્રથી લડવા લાગ્યા. ક્રોધથી રાતા નેત્ર કરી સમુદ્ર તીરે મહાવીરોએ શસ્ત્રો ઉગામી ઘોર યુદ્ધ આરંભ્યું. ધનુષ્ય તાણી સણસણાટ બાણ છોડવા માંડ્યા અને ખડકથી સ્નેહીઓના પ્રાણ હરવા લાગ્યા. ભાલા ગદા તોમર વગેરેથી વીર પુરુષો પરસ્પર લડવા લાગ્યા. એવી રીતે તેમણે ચતુરંગ સેના રથ અને હાથીની મદદ લઈ પોતાની જ કતલ કરવા માંડી. અપાર વીરો રથ અને ધજા સહિત સમરાંગણમાં પડ્યા. અગણિત અશ્વારૂઢ સવાર ગધેડા અને ઊંટના રણમાં ઢગ ખડકાયા. હાથી જંગલમાં ટક્કર મારે અને દાંત મારે તેમ વીરોમાં અગ્રણી ઉન્મત્ત ગજ પર બેસી પરસ્પર નિર્દય રીતે મારીને મરાયા. યાદવોએ શ્રીકૃષ્ણની માયાથી ભ્રમિત થઈ પોતાનો સ્વાર્થ ભૂલી જઈ પરસ્પર વગર કારણે ઘાત કર્યો. જેમનો પરસ્પર અતિ સ્નેહ હતો તેઓ પણ નિકટનું યુદ્ધ ખેલવા લાગ્યા. કારની ગતિને આધીન થઈ સખાને મારવા લાગ્યા. શ્રીકૃષ્ણના પુત્ર સાંગ અને પ્રદ્યુમન, અક્રૂર અને ભોજ, અનિરુદ્ધ અને સાત્યકી, સુભદ્ર અને સંગ્રામજીત, કૃષ્ણના ભાઈ અને કૃષ્ણના પુત્ર ગદ, સુમિત્ર અને સુરત વગેરે પરસ્પર દ્વેષથી પ્રેરિત થઈ અત્યંત ક્રોધથી યુદ્ધ કરવા લાગ્યા. યાદવોમાં અતિ બળવાન, નિષ્ઠાદી, ઉલ્મુકાદી, સતજીત, સહસ્ત્રજીત અને ભાનુમુખ એ પણ માહોમાં થઈ ને મદપાનથી ભ્રમિત થઈ પરસ્પર ઘાત કરવા લાગ્યા. બ્રાહ્મણના શાપથી બંધુને મારવા લાગ્યા. બ્રાહ્મણના શાપનો કેટલો પ્રભાવ છે જુઓ. ભાઈ ભાઈને મારવા ઉઠ્યો. શ્રીકૃષ્ણએ ભ્રાંતિ ઉત્પન્ન કરી અને પોતાના વંશમાં જ યુદ્ધ આરંભ્યું. હે પરીક્ષિત રાજા, યાદવોની મુખ્ય જાતિ એક જ હતી તો પણ તેમાં 12 પેટા વિભાગો હતા. એ દાશાહ, સાત્વક, અંધક, અર્બુદ, માથુર, સુરસેન, કુંતી, કુકર, વિસર્જન, મધુ, ભોજ અને વૃષ્ણિય એમ 12 જાતના યાદવો એક વખત એકમેકનું રક્ષણ કરતા, એકમેકને માટે પ્રાણ આપતા, તે જ આજે સ્નેહ સંબંધ ભૂલી જઈને વંદનને યોગ્ય હોય એવા શ્રેષ્ઠ આપ્તજનોનો પણ જીવ લેવા ઉદુકત બન્યા. શ્રીકૃષ્ણની માયાથી તેમનું ચિત્ત હરાઈ ગયું. તે એકબીજાનો સંબંધ ભૂલી ગયા. પુત્ર ચરણનો તીર્થ લેવા યોગ્ય, પૂજ્ય પિતાનો બંધુ, સંકટમાંથી છોડાવવા યોગ્ય બંધુનો ભત્રીજો, પિતા તુલ્ય કાકાનો ભાણેજ કે જેને શ્રાદ્ધ કરવાનો અધિકાર હોય તે મામાનો, દોહિત્ર દાદાનો અને મિત્ર જીવ પ્રાણ સમા મિત્રનો ઘાત કરવા માંડ્યા. સર્વ મૂર્ખ થઈ કારરૂપ સર્પના વિષને આધીન બની સર્વ સંબંધ ભૂલી જઈ એકમેકના પ્રાણ હરવા લાગ્યા. યાદવોનું આવું ઘનઘોર યુદ્ધ ચાલ્યું. બાણ ખૂટી ગયા એટલે તેઓ ધનુષ્યથી એકમેકને મારવા લાગ્યા. સર્વ શસ્ત્ર તૂટી ગયા એટલે મુક્કીઓ મારી જીવ લેવા લાગ્યા. અને છેવટે પીર પર પડેલું બ્રહ્મસાપનું એરકા નામનું ઘાસ હાથમાં લઈ ક્રોધથી પરસ્પર મારવા લાગ્યા. મુસળનું ચૂર્ણ જે સમુદ્રમાં નાખ્યું હતું તે ભરતીથી કિનારે તરી આવ્યું હતું. તેમાંથી એક જાતનું અતિ તીક્ષ્ણ એરકા નામનું ઘાસ ઉગ્યું હતું. તે હાથમાં લેતા જ વ્રજ્ર જેવું ધગધગતું અને કઠિન હતું. તેનાથી તેઓ એકમેકને મારવા લાગ્યા. જે યાદવો અનેક તીક્ષ્ણ શસ્ત્રથી હટે એવા ન હતા તે આ ઘાસના ઘાથી પડવા લાગ્યા. યાદવો પડ્યા પછી જે મહાસુરવીર રહ્યા હતા તેને શ્રીકૃષ્ણ કહેવા લાગ્યા, આ બ્રાહ્મણના શ્રાપથી ઉગેલું ઘાસ છે તે હાથમાં લેવું નહીં, યુદ્ધનો આવેશ છોડો, મારી વાત સાંભળો. એમ વારવા છતાં તેઓ શ્રીકૃષ્ણને જ મારવા દોડ્યા. શ્રીકૃષ્ણની માયાનો પ્રભાવ જુઓ, એ ઘડી ન ચૂકતા મરણ આવ્યું. એ એક જણ તો બોલ્યો કે પહેલાં આ શ્રીકૃષ્ણને જ મારીને નીચે તોડી પાડો, એ આપણને ફસાવવા આવ્યો છે. એમ કહી તે ઘાસ લેવા દોડ્યો. બીજો કહે એને કેસ ધરીને તાણો. ત્રીજો કહે એની શરમ શેની, એને એક જ ઘામાં લાંબો કરીશ. જુઓ પેલી બાજુ બરભદ્ર ઊભો છે, તે જ આપણો મુખ્ય શત્રુ છે, તેને પ્રથમ મારો. એમ કહી તે દુષ્ટ બુદ્ધિ તેને વજ્ર જેવા ઘાસથી મારવા દોડ્યા. તેથી તે પણ અત્યંત ગુસ્સે થયો. શુક્રાચાર્ય બોલ્યા, હે ગુરુનંદન, પરીક્ષિત રાજા, યાદવોનું મૃત્યુ આવેલું હોવાથી તે આતતાઈઓ શ્રીકૃષ્ણ તથા બળદેવને પણ મારવા દોડ્યા. તેમને આગ લગાડનાર, ઝેર આપનાર, પારકાનો ધન હરનાર અને ક્ષેત્ર તથા સ્ત્રીનું હરણ કરનાર એવા શસ્ત્ર લઈ ગાડા થયેલ આતતાઈઓને કૃષ્ણ તથા બળભદ્ર પણ હાથમાં પેલું ઘાસ લઈ તેમને મારવા દોડ્યા અને પોતાનો પ્રતાપ બતાવ્યો. રામકૃષ્ણનું પરાક્રમ જોઈને યાદવો પણ પોતાના સગ્ર કુર સહિત રણાંગણમાં આવ્યા અને શ્રીકૃષ્ણની કાર શક્તિમાં ક્ષોભ થયો અને બધા કુરનો સંહાર થયો. તે જોઈને કૃષ્ણને પોતે કૃતકૃત્ય થયા એવું લાગ્યું. વાંસ સાથે ઘસાઈ અગ્નિ પ્રજ્વલિત થઈ વનને બારે છે તેમ બ્રાહ્મણના શ્રાપથી મદપાન કરી ઉન્મત્ત થઈ અને કૃષ્ણની માયાથી ભૂલાવામાં પડી યાદવોએ પોતાના કુળનો નાશ કર્યો. એવી રીતે સ્વકુળનો સમૂળ નાશ કરી અવશેષ રહેલો ભૂમિનો ભાર ઉતાર્યો. માની શ્રીધરે પોતાના અવતારનું કાર્ય પૂરું કર્યું અને સમાધાન અનુભવ્યું. જે પ્રમાણે મારી પોતે જ ક્યારા બનાવી તેમાં વાવેતર કરી પાક ઉતારી તે ક્યારાને પાછો ખેડે છે તેમ યાદવોને પોતાના બળથી વધાર્યા પાર્યા અને તેમનો જ સંહાર કરી પોતાની મમતા રહિતતા અને અલિપ્તતા દેખાડી. પોતાના કુળનો અને પુત્રનો વિનાશ થાય તો પણ જ્ઞાતાને સ્વપ્નમાં પણ દુઃખ થતું નથી એ પોતે સિદ્ધ કરી બતાવ્યું. અને બ્રાહ્મણો દારૂણ શાપ અન્યથા થવા દીધો નહીં અને બળરામને પણ પોતાના અવતારનું કામ સંપૂર્ણ થયું લાગ્યું. પછી બળભદ્રએ સમુદ્ર તીરે દઢ આસનવાળી દેહ અભિમાન છોડી પ્રાણને ખેંચી લઈ નિવારણ ધ્યાન શરૂ કર્યું. પછી પરમ પુરુષનું ધ્યાન કરતા કરતા તદ્રુપ થયા. ઘટ આકાશ મહા આકાશ થાય છે તેમ તેમણે મનુષ્યપણાનો વેશ છોડી પોતાનું પૂર્ણ પૂર્વરૂપ ધારણ કર્યું અને સમુદ્રના તીર પર પોતાનો નિર્જીવ દેહ છોડી દીધો. બલરામનું આ નિવારણ જોઈને સ્વતઃ શ્રીકૃષ્ણ ભગવાન આગળ આવ્યા. બલરામે દેહ છોડી દીધો તે જોઈ દેવકી પુત્ર નિજધામ જવા તત્પર થયા. શ્યામ સુંદર શ્રીકૃષ્ણ પોતે પીપરાના વૃક્ષ નીચે વિરાસન કરી બેઠા, જેના સ્વરૂપથી શિવ બ્રહ્મા મોહિત થાય છે, જેના દર્શનનો રસ ચાખી અને જેના કીર્તનની મધુરતાથી ઇન્દ્રિયો તેમાં જ નિમગ્ન થઈ રહે છે. જે કૃષ્ણ રસ વિષયના રસને પીધા સિવાય વિરસ કરે છે, જેની કીર્તિ ત્રિવિધ તાપ ચારે છે અને ચારે મુક્તિનો સેવક બનાવે છે, તે અશ્વત્થના વૃક્ષ નીચે શ્રીકૃષ્ણ વિરાજ્યા. તે અંતકાળની શ્રીકૃષ્ણની મૂર્તિ શુક્રાચાર્યની નજરે દેખાવા લાગી, તેથી તે સ્વ આનંદમાં તલ્લીન થયા અને શ્રીકૃષ્ણ અધ્યયનનું વર્ણન કરવા લાગ્યા. તે વખતે પીપળા નીચે બેઠેલી મૂર્તિ તેજસ્વી હતી. શ્રીકૃષ્ણના તેજથી ત્રધી દિશા દેદીપ્યાન થઈ ધુમાડા અને રતાશ્વગરની અગ્નિની જ્વરાના જેવા તેજથી રવિ અને ચંદ્રની શોભાશૂન્ય થઈ. તેમની મૂર્તિ ચૈતન્યના તેજ અને શીતળના રસથી રેલાયેલી ચતુર્ભુજ સ્વરૂપે ઉપવા લાગી, તેથી સર્વ દિશાનું અંધારું જતું રહ્યું. શ્રીકૃષ્ણની મૂર્તિ મૂળમાં જ મનોહર અને ઘનશ્યામના તેજથી અત્યંત શોભાયમાન દેખાવા લાગી. હસ્તુ વદન વિશાળ કમર જેવા દીર્ઘ કર્ણ આરક્ત પાણીદાર નેત્ર પુષ્પથી ગૂંથેલા કારા ભમ્મર કેશ અને કાને સાકાર હોવા છતાં નિર્વિકાર મકરાકાર કુંડર દીપી રહ્યા. તપાવેલા સોનાના રંગનું એક પિત્તાંબર પહેરેલું અને બીજું ઓઢેલું હતું. શ્રીવસ્તનું ચિહ્ન એ મૂર્તિની શોભામાં વધારો કરતું હતું. શ્રીકૃષ્ણના કંઠમાં ચમકતી કૌસ્તુભમણીની માળા, કેળમાં સુશોભિત રત્નનો કંદોરો, ખભા પર બ્રહ્મસૂત્ર અને પગ સુધી લટકતી શોભાયમાન વનમાળા, માથે અમૂલ્ય અને ચળકતા રત્નથી જડેલો મુકુટ, બાહુમાં કંકણ, આંગળીમાં ત્રિકોણ ષષ્ટકોણ વગેરે આકૃતિયુક્ત રત્નની વીંટીઓ, ગરામાં વૈજંતી મારા રત્નના હાર, સુગંધીદાર તુલસીની મારા, કેળે પિત્તાંબર, પગમાં ઝણકાર કરતા નુપુર રક્ત, કમરના જેવા ચરણ અને હાથમાં શંખ ચક્ર ગદા તથા પદ્મ શોભતા હતા. પીપરના ઝાડ નીચે વિરાસન વારી બેઠેલા શ્રીકૃષ્ણની મૂર્તિની શોભા અદ્ભુત હતી. તેમના લાલ પગથી સંધ્યાકાળનો અને પ્રાતઃકાળનો સૂર્ય પણ લજવાતો હતો. સ્વકુળનો નાશ કરતી સરસ્વતીના તીરે વનમારી પીપરાને અડકીને બેઠા હતા. તે કોમળ ચરણોની કાંતિ વિલક્ષણ આરક્ત હતી. બ્રાહ્મણના શાપથી ભય પામી મુસળનું ચૂર્ણ કરતા બાકી રહેલો ટુકડો સમુદ્રમાં નાખ્યો હતો તે એક માછલું ગરી ગયું હતું. તે માછલું જરારામના પારધીની જારમાં સપડાયું. તેના પેટમાંથી તેને પેલો કકડો મળ્યો. તેણે તેનું બાણ બનાવ્યું. શ્રીકૃષ્ણના રક્તચરણને મૃગનું મુખ ધારી પારધીએ તે પર બાણ છોડ્યું. એ બાણ શ્રીકૃષ્ણના ચરણમાં જોરથી પેઠું. આમ પારધીએ ઓચિંતું બાણ માર્યું, પણ તેથી શ્રીકૃષ્ણ જરા પણ ડગ્યા નહીં, પરંતુ પ્રસન્ન થયા. શ્રીકૃષ્ણએ ચરણને બાણ લાગતા જ જરા વ્યાધનો હાથ પૂર્ણ વિજયી થયો. મોટો મૃગ વિંધાયો માની પારધી તેને પકડવા દોડ્યો, પરંતુ ત્યાં તો શ્રી કૃષ્ણનો ચતુર્ભુજ અવલૌકિક સ્વરૂપ જોઈ જગતના પરમાત્મા શ્રી પરમ પુરુષને વિંધવાથી પોતાને મોટું પાપ લાગ્યું એમ માની તે ભયભીત થઈ ધ્રુજવા લાગ્યો. અત્યંત દુઃખી થતો, સંતાપ કરતો તે દોડ્યો અને શ્રીકૃષ્ણના ચરણમાં પડ્યો અને તેમના ચરણ પકડી તે મોટેથી રુદન કરતો કરતો બોલ્યો, હે મધુસૂદન, અજાણતા મને ઈશ્વરની પ્રતિમા ભાંગવાનું મોટું પાપ લાગ્યું છે. હું મહાપાતકી થયો છું, પણ તમે કૃપાસાગર છો માટે દયા કરી મને ક્ષમા કરો. દુરાચારી અજામિલ તમારા નામ સ્મરણથી નિષ્પાપ થયો હતો. પરીક્ષિતનું ગર્ભમાં રક્ષણ કર્યું. ગજેન્દ્રને માટે તમે દોડી ગયા. પાંડવોને લક્ષાગૃહમાંથી ઉગાર્યા અને દ્રૌપદીને ભર સભામાં લાજ રાખી શ્રેષ્ઠ ઋષિ અને મહાસિદ્ધો તમારી કીર્તિ ગાય છે. મેં અજાણતા જ આ દુષ્કર્મ કર્યું છે, તેની મને ક્ષમા કરો. તમારા નામથી અનેક દુરાચારી નિષ્કામ થઈ તરી ગયા છે, એવું તમારા નામનું સામર્થ્ય છે. તમારી દયાનો પાર નથી. જેના નામ સ્મરણથી કોટી જન્મના પાપ ટરે છે, જેનો અગાધ મહિમા સાધુ પુરુષો ગાય છે, જે જગતના પિતા છે, ત્રિલોકના રાજા છે અને જગતને પારનાર છે, તેના સ્વરૂપનો ઘાત કરી મેં રાજહત્યા, આત્મહત્યા અને બ્રહ્મહત્યાનું પાપ વહોર્યું છે. હે ઋષિકેશ, આ પાપ ટાળવાનો ઉપાય મને કૃપા કરી કહો. હું મૃગનો લોભી અને પશુનો વધ કરનાર પાપી પારધી છું. તમે મારો વધ કરશો તો જ હું શુદ્ધ થઈશ. હે શ્રી કૃષ્ણ, જે દેહે આ પાપ કર્મ કર્યું છે તેને તમે ઠાર કરો, જેથી ફરી આવું અઘોર કૃત્ય થવા પામે નહીં. એમ કહીને પારધીએ શ્રીકૃષ્ણના ચરણ પકડી લીધા અને બોલ્યો, સ્થૂર સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહનો આપના તેજસ્વી ચક્રથી છેદ કરો. સ્વલીલાથી સ્થૂલ સૂક્ષ્મ અને કારણને સ્પર્શ ન કરતા તમે કેવી રીતે ચતુર્ભુજ દેહ ધારણ કરો છો? મત્સ્યુ કર્માદિ અવતાર લઈ કેવી રીતે ચરિત્ર કરો છો? પ્રારબ્ધ સિવાય કેવી રીતે ભોગ ભોગવો છો? અને આયુષ્ય સિવાય દેહ ધારણ કરી કારની સત્તામાં ન આવતા સ્વેચ્છાથી કેવી રીતે તેનો ત્યાગ કરો છો? તે બ્રહ્મા ત્રિકાર જ્ઞાની સદાશિવ યોગી જ્ઞાની આત્મ અનુભવી સંતાદિ બ્રહ્મજ્ઞાની ઋષિઓ વેદશાસ્ત્રમાં પારંગત બૃહસ્પતિ અને ઇન્દ્રાદિ દેવોને પણ સમજાતું નથી. તમારી લીલા સર્વને અતકર્ય છે. તેમાં મારા જેવા અધમ અસદગતિને પાત્ર જનને તે ક્યાંથી સમજાય? બહુ બોલીને શું કરવું? તમારે હાથે આ દેહને દંડી તેના સકર પાપ ટાળી મારો ઉદ્ધાર કરો. તમારા હાથે દેહને દંડવાની કૃપા કરો. એમ કહી તે ભગવાનને ચરણે પડ્યો અને પારધીનું આ સ્તવન સાંભળીને શ્રીકૃષ્ણને આનંદ થયો. સ્વ આનંદ શ્રી ભગવાન પ્રેમ ભાવે કહે છે, તું જીવ લેનાર પારધી છે, મારો અપરાધ કરવા માટે દીવે છે, પણ હું તને પૂર્ણપણે અભય આપું છું, કારણ કે તે મારા કાર્યની સિદ્ધિ કરી છે. તારે જરા પણ ભય રાખવો નહીં. સાંભને સ્ત્રી વેશમાં જોઈ બ્રાહ્મણને કોપ થયો અને તેમણે યાદવોને શ્રાપ દીધો. શાપિત મુસરના અવશેષ રહેલા લોહના ટુકડાના બાણનું ફર બનાવી તે મારા ચરણને મૃગ સમજીને વિંધ્યું. તે સર્વ મારા સંકલ્પનું પરિણામ છે. હું બુદ્ધિને પ્રેરનાર છું, છતાં તું પોતાને કરતા માની પોતાને વૃથા અપરાધી માને છે. મિથ્યા દેહ અભિમાનથી પાપ કર્યું એમ માને છે, પણ તે પાપ હવે મારા દર્શનથી ટરે છે. મારા નામ સ્મરણથી મહાપાપ ભરે છે, તને મારા દર્શન થયા તે તારું પરમ ભાગ્યમાન, મારું દર્શન દુર્લભ છે અને યોગ હટ નિગ્રહ વગેરે અનેક પુરુષાર્થ કરવા છતાં તે સ્વપ્નમાં પણ પ્રાપ્ત થતું નથી, પરંતુ તને તે સહજમાં થયું છે. લોહના ઘનને પારસમણી અડકે કે તે સુવર્ણ થાય છે, તેમ ભક્તિ કે દ્રેષ્ટિ મારું દર્શન થતાં જ સર્વ પાપ નાશ પામે છે. અમૃતને વિષ સમજી કોઈ પીવે તો પણ તેને તે અમર જ કરે છે. જાણી જોઈને કે અજાણતા ઘરને અગ્નિ લગાડતા તે ભસ્મ થાય છે, તેમ પૂર્ણ ભક્તિ કે દ્રેષ્ટિ મારું દર્શન થતાં પાવન થવાય છે. જે દેહે મને બાણથી વિંધ્યો છે તે જ દેહ સહિત તું સ્વર્ગનું ભૂષણ થશે અને દેવો તને વંદન કરશે. હે જરાવ્યાદ, વિકલ્પ છોડી દઈ, ઉઠ, મારું કહેવું મિથ્યા નહીં થાય. યજ્ઞ કરનારનું સુખ ભોગથી નષ્ટ થાય છે, પણ તું અક્ષય સુખ પામીશ. જેને દેવો સદા વંદે છે, જે ચરાચરના પરમાત્મા છે અને જે લીલાથી દેહદારી થયા છે તે યોગેશ્વરોને વંદ, એવા અતિ વરિષ્ઠ શ્રીકૃષ્ણની ઈચ્છાથી તુરંત ત્યાં દિવ્ય વિમાન આવ્યું. તે જોઈને પારજી નિર્ભય થયો અને હર્ષભેર શ્રીકૃષ્ણની ત્રણ પ્રદક્ષિણા કરી નમન કરી વિમાનમાં બેસી ઇન્દ્રચંદ્રાદિથી પર એવા સ્વર્ગમાં ગયો અને અક્ષય સુખ પામ્યો. અપકાર કરનાર પર ઉપકાર કરવો એ જ્ઞાન અને શાંતિનું લક્ષણ છે, તે શ્રીકૃષ્ણએ પોતે આચરણ કરી દેખાડ્યું. બ્રહ્મ જ્ઞાનની વાતો કરનાર ઘણા હોય છે, પણ શ્રીકૃષ્ણએ તે કૃતિમાં મૂક્યું. બધા કુળનો સંહાર થયો તેનો પણ મોહ આણ્યો નહીં અને પોતાને બાણ મારનારને પણ સુખી કર્યો. શ્રીકૃષ્ણનો સારથી સમુદ્ર તીર પર રથ લઈને ઊભો હતો, પણ તેને આસપાસ ક્યાંય શ્રીકૃષ્ણનાથ ન દેખાવાથી તે તેની શોધ કરવા લાગ્યો. તે દારૂક રથ લઈ શ્રીકૃષ્ણની વાટ જોતો ઊભો હતો, પણ શ્રીકૃષ્ણને ન જોવાથી ચિંતાતુર થઈ તેમને બારીકાઈથી શોધતો હતો. ત્યાં શ્રીકૃષ્ણના ગરામાં રહેલી તુલસીની માળાની સુગંધ આવી, તેથી જે તરફથી તે સુગંધ આવી એ તરફ તે ગયો એટલે તેને મહા તેજ દેખાયો. તેણે ત્યાં ઝરકતા તેજની વચ્ચે દિવ્ય આયુધવાળી શ્રીકૃષ્ણની ઘનશ્યામ મૂર્તિ પીપરાના વૃક્ષ નીચે વિરાસન વાળીને બેઠેલી જોઈ, એટલે રથ પરથી ઉતરી પ્રેમથી દોડી આવી તે હરિના ચરણમાં પડ્યો. પ્રેમના ઉભરાને લીધે તેની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા અને અંગ કાંપવા લાગ્યું. દાસ કહે છે, હે સ્વામી, તમારા ચરણના દર્શન સિવાય નયનને જગત અંધારાથી વ્યાપેલું જણાતું હતું, દિશા દેખાતી ન હતી, વિવેક અને જ્ઞાન અસ્ત થયા હતા અને અણુમાત્ર સુખ જણાતું ન હતું. તમારા દર્શન વગર હું જડ, મૂઢ અને મૂર્ખ જેવો બની ગયો હતો. તમારા દર્શન થતાં જ અમાસની રાતના જેવું ઘોર અંધારું દૂર થઈને સૂર્યોદય થયો જણાય છે. દારૂક આ પ્રમાણે કહે છે, ત્યાં એક મોટું આશ્ચર્ય તેના જોવામાં આવ્યું. તેણે એક અલૌકિક પ્રકાર જોયો, તે ચારે ઘોડા અને ગરુડધ્વજવાળો રથ પાંખ વિના જ આકાશમાં ઉડ્યો અને ક્ષણ ધર્મમાં અદૃશ્ય થઈ ગયો. શ્રી શુક્રાચાર્ય કહે છે કે હે પરીક્ષિત રાજા, શ્રીકૃષ્ણ પોતાના ધામમાં જતી વખતે પોતાના ઐશ્વર્ય સંપત્તિ સાથે લઈ ગયા, પોતાની કીર્તિ પાછળ રાખી વૈભવ વિલાસ સંપત્તિ અને શક્તિ સંકેલી લીધા. ઉદ્ભગતિએ જતા તે રથની સાથે શંખ ચક્ર આદિ દિવ્ય આયુધ પણ આકાશમાં ઉડ્યા, તે જોઈ દારૂક વિસ્મિત થયો. હે પ્રભુ, આપ રથને લઈ ગયા અને મને ભાગ્યહીનને અહીં કેમ રહેવા દીધો? જે વ્યાધે તમારા ચરણનો વેદ કર્યો તેનો પણ તમે ઉદ્ધાર કર્યો અને મને જ અહીં છોડી દીધો? હું રથની નીચે ઉતર્યો એ જ મારી મંદ બુદ્ધિ. શ્રી કૃષ્ણના સારથી તરીકે હું વિખ્યાત થયો અને હવે આપે મને છોડી દીધો. એમ કહી દારૂક રડવા લાગ્યો અને ઘણું કલ્પાન કરવા લાગ્યો. તે જોઈને શ્રી કૃષ્ણએ તેને આશ્વાસન આપી જણાવ્યું કે કારગતિને લીધે મારા કાર્ય માટે મેં જ તને એકલો પાછળ બાકી રાખ્યો છે. તેથી હવે તુરંત તું દ્વારકા પાછો જા. તું દ્વારકા જઈને ત્યાં યાદવો પરસ્પર લડી સર્વે કેવી રીતે નાશ પામ્યા તે વૃત્તાંત કહે. બરભદ્ર પોતાની આત્મસ્થિતિ પામ્યા અને મારી સ્થિતિ વિશે પણ ત્યાં સર્વને જાણ કર અને સર્વને દ્વારકાની બહાર કાઢ. કોઈએ ત્યાં રહેવું નહીં. દ્વારકા છોડવાનું કારણ હું તને કહું છું. હે દારૂક, તું અતિશય જ્ઞાની છે. મારો તારા પર પૂર્ણ વિશ્વાસ છે. તેથી તને અહીં રાખી તને મારા અંધકારની ગુપ્ત વાત કહું છું. તું દ્વારકા જઈ બધાને પહેલાં બહાર કાઢ. કારણ કે હું દ્વારકા છોડી જઈશ કે તુરત જ સમુદ્ર તે નગર ડૂબાડશે. મેં સમુદ્ર પાસે જગા માંગી લીધી હતી તેથી મારા ધામમાં ગયા પછી તે તેને ડૂબાડશે. સૌએ સકર પરિવાર સહ એકત્ર થઈ ત્યાંથી નીકળી અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ જવું. રાજ્ય ક્રાંતિ થતાં ચોરોનો ઉપદ્રવ વધે છે તેથી રસ્તામાં અર્જુન તેમની રક્ષા કરશે. આ ત્રાસદાયક વૃત્તાંત દ્વારકામાં જઈ કહેવાનું દારૂકને રૂચ્યું નહીં. કીડીથી ભરેલું કીડિયારું સર્ગે કે ફરફૂલ આપતો બાગ ભરી જાય તેવી કુરના ઘાતની વાત કહેવાનું કોને ધૈર્ય થાય? આપ્તમિત્રને સુખ આપવાને બદલે મહાદુઃખનો ઢગલો લઈ હું કેવી રીતે જાઉં? તમારા દેખતા જ મને વિષ ખાઈ મરવા દો જેથી હું અવલૌકિક ગતિ પામું. આમ કહી દારૂક શ્રીહરિના ચરણમાં ડરી પડ્યો અને કેમે કર્યા તેણે પ્રભુના પગ છોડ્યા નહીં. દારૂકનો આવો પરમભાવ જોઈ દેવાદિદેવને દયા આવી જેથી શોકમોહનો નાશ થાય એવું પરમ તત્વ શ્રી કૃષ્ણએ તેને કહેવા લાગ્યા. હે દારૂક, મારા ધર્મનું આચરણ કરવાથી જ્ઞાન વિજ્ઞાન મેળવી તું બ્રહ્મ સંપન્ન થઈશ. હૃદયમાં નિત્ય મારું ધ્યાન ધરવું, મુખે મારું કીર્તન કરવું, શ્રવણથી મારી કથાનું શ્રવણ કરવું, હાથથી મારું અર્ચન કરવું, આંખથી મારી મૂર્તિનું દર્શન કરવું, ચરણથી મારા દેવસ્થાનમાં જવું અને રસનાથી મારા તીર્થનું પ્રાસન કરવું, તેમજ અત્યંત આદરથી મારા પ્રસાદનું ભોજન કરવું, મારી સેવા કર્યા સિવાય એક ક્ષણ પણ જવા દેવી નહીં, મારા ભક્તને આલિંગન કરવું અને સર્વભૂતમાં મારા દર્શન કરવા, એ જ ધર્મ સર્વધર્મમાં રાજધર્મ છે. સર્વમાં મારું સ્વરૂપ જણાતા પૂર્ણ વૈરાગ્ય અને જ્ઞાન સિદ્ધ થશે. એટલે દેહ અભિમાન ટરશે અને પૂર્ણ નિરપેક્ષતા પ્રાપ્ત થશે. નિરપેક્ષતા એટલે ઇન્દ્રિયોને વિષય મળે તો પણ તેની ઉપેક્ષા કરે છે. જાગ્રત તથા સ્વપ્નમાં દોરીના સર્પની માફક સંસાર મિથ્યા જણાશે અને તારા મારામાં ભેદ રહેશે નહીં. તું પૂર્ણ બ્રહ્મરૂપ થશે. આનું જ નામ ઉપસમ છે. તે તને પ્રાપ્ત થશે. દારૂકને આ સાંભળતા જ ચમત્કાર જણાયો. સોનાને જોવા જતાં જેમ અલંકાર પોતે જ સોનું થઈ રહે છે તેમ તે શ્રીકૃષ્ણના રસથી જ ઓતપ્રોત છે. એટલે દેહનો વિયોગ મિથ્યા છે એમ તેને સમજાયું. શ્રીકૃષ્ણ પ્રભુનું આ વચન સાંભળતા જ દારૂક ખેદરહિત થયો અને શ્રીકૃષ્ણની 3 વાર પ્રદક્ષિણા કરી પુનઃ તેમના ચરણે માથું મૂકી નમન કરી ચાલી નીકળ્યો.
શ્રીકૃષ્ણના પુનઃ દર્શન થશે નહીં તે જાણી ઉદાસ મને તે દ્વારકા ગયો. અજન્મા જન્મે છે, વિદેહી દેહી કેવડાવે છે અને પૂર્ણ બ્રહ્મા હોવાથી દેહનું તેમને અભિમાન નથી. જન્મ લીધા છતાં તેમને ભય નથી. દેહમાં રહેવામાં કે દેહનો ત્યાગ કરવામાં તેમને ભય નથી. આ બ્રહ્મ સ્વરૂપની પરિપૂર્ણતા શ્રીહરિએ દેખાડી દારૂક દ્વારકા ગયો. ત્યાર પછી મૈત્રેય ત્યાં આવ્યા. શ્રીકૃષ્ણએ તેમને બ્રહ્મજ્ઞાનનો તરત જ ઉપદેશ કર્યો. શ્રીકૃષ્ણનું નિવારણ જોવા ઉદ્ધવ છુપાઈને ઊભો રહ્યો હતો. તેણે તે જ્ઞાન નિરૂપણ સાંભળ્યું અને શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા. પછી મૈત્રેયને ઉપદેશ આપી તેમણે વિદુરને પણ તે જ ઉપદેશ આપવા કહ્યું. પછી દારૂકને તેમણે દ્વારકા મોકલ્યો. મૈત્રેયને પોતાના આશ્રમમાં જવા કહ્યું. ઉદ્ધવને બદ્રિકાશ્રમમાં મોકલ્યા. અધમ વ્યાધને સ્વર્ગમાં મોકલ્યો. રથ ઘોડા વગેરે આગળ મોકલ્યા અને પોતે પણ સ્વધામ જવા તૈયાર થયા. શ્રીહરિની જ ધામ જતા બધા દેવ તેને જોવા આવશે. તે સુરસ મધુર કથા હવે પછીના અધ્યાયમાં કહેવામાં આવશે. તે જન્મ રહિત હોવા છતાં જન્મે છે, વિદેહી હોવા છતાં દેહ ધારણ કરે છે અને પોતે અક્ષય હોવા છતાં પોતાનું મરણ દેખાડે છે એવા શ્રીકૃષ્ણ અતિ લાઘવી છે. તેનો નિજ ધામ ગમન શંકર તથા બ્રહ્માદિને પણ અગમ્ય છે. હવે તેનું લક્ષણ હું કહીશ.